આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. લેવિયોનું પુસ્તક અને 13મો અધ્યાય. આપણે આજે લેવિયોના પુસ્તકનો અભ્યાસ ચાલી રહ્યા છે. તેમાં ગત દિવસમાં આપણે જોયું તે પ્રમાણે પહેલા 7 અધ્યાયમાં આપણને જુદા જુદા જે અર્પણો છે, જુદા જુદા જે બલિદાન આપવાના હતા તે વિશે શીખ્યા. અને આપણે જોયું કે દરેક જે અર્પણ હતું તે અર્પણ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ ચિંધે છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તેમાં આપણે છબી જોઈ શકીએ છીએ. અને જ્યારે તેઓ આવ્યા આપણી મધ્યે ત્યારે તે દરેક અર્પણને પોતાના અર્પણ દ્વારા પરિપૂર્ણ કર્યું. ત્યારબાદ જ્યારે આપણે 8, 9 અને 10 અધ્યાય શીખ્યા, તો તેમાં જે યાજક છે તેને અભિષેક કરવામાં આવતા, કેવી રીતે કરવામાં આવતા હતા, તેની સાથે સંકળાયેલી જે વિધિ હતી, જે અર્પણ તે વખતે કરવાના હતા, અને જે જે કાર્ય હરૂન અને તેના દીકરાઓએ તે પદને માટે કરવાનું હતું તે આપણે વિગતવાર જોયું અને શીખ્યા. આપણે જોયું કે જ્યારે આપણે 10મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે હરૂનના જે બે દીકરાઓએ એક ખોટો અગ્નિ પ્રભુની આગળ રજૂ કર્યો અને તેના લીધે તેઓને તરત જ મારી નાખવામાં આવ્યા. અને ત્યારબાદ જ્યારે આપણે 11 અને 12મા અધ્યાયમાં આવ્યા ત્યારે શું શુદ્ધ છે, શું અશુદ્ધ છે, આપણે કેવી રીતે બીજા બધા લોકો છે તેઓથી જુદા રહેવાનું છે, સેપરેટ થવાનું છે, અને આપણે શું આપણા જીવનમાં આપણે ઉતારીએ છીએ અને શું ન ઉતારવું જોઈએ તે એક ખોરાક અશુદ્ધ અને શુદ્ધ ખોરાક દ્વારા આપણે શીખ્યા. આજે આપણે જ્યારે 13મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે આગળ જે નિયમ છે તે વિશે આપણે શીખીશું. હવે આ જે એક સેક્શન, આ જે વિભાગ છે 13, 14 અને 15મો અધ્યાય, આ 3 પ્રકરણ, આ 3 અધ્યાય આપણને શારીરિક બીમારીઓ અથવા નબળાઈઓ વિશે શીખવે છે. જ્યાં એને કેવી રીતે તેનો ઈલાજ કરો, કેવો જે લોકોને એ બીમારી હોય તેઓને કેવી રીતે તેઓની સાથે વ્યવહાર કરવો તે વિશે આપણને શીખવે છે. આ બહુ મહત્વનો અધ્યાય છે અને આપણે આ અધ્યાયમાંથી ઘણું શીખવાનું છે. એટલે આશા રાખું છું કે તમે જરા ધ્યાન આપશો, ધ્યાનથી સાંભળશો, અને અહીંયા પ્રભુ તમારી સાથે જે આ વચન દ્વારા વાત કરવા માંગે છે તે પવિત્ર આત્મા દ્વારા આપણે સર્વ સમજી શકીએ તેવું હું પ્રભુની આગળ વિનંતી કરું છું. હવે આ ઘણું જ લાંબો અધ્યાય છે, લગભગ 60 જેટલી કલમ છે. આમ તો આપણે દર કલમ વાંચતા હોઈએ છીએ, પણ હવે હું ફક્ત તમને આ જે અધ્યાયનો સાર છે તે સમજાવવા માંગુ છું. અને કદાચ જો તમે આ અધ્યાય તમારા સમયમાં વાંચશો, અને હું આશા રાખું છું કે તમે વાંચશો, તો કદાચ તમને કંટાળો આવશે, કારણ કે શરીરમાં જે જુદા જુદા રોગ છે, ખાસ કરીને જે ચામડીના રોગ છે, કે આપણને ચાંદુ થાય કે ગુમડું થાય કે ફૂગ વિશેની વાત કરે છે, અને જે બધું લખવામાં આવ્યું છે તે કદાચ વાંચવામાં પણ આપણને ચિતરી ચઢે, પણ આ એક વાસ્તવિકતાની આપણને વાત કહે છે અને તે વિશે આપણે આજે શીખવાનું છે. અને કદાચ તમે કહેશો કે આજે 2026ની સાલમાં જે અમે જીવી રહ્યા છીએ ત્યારે આનો અમારા આત્મિક જીવન માટે શું, આમાંથી અમે શું શીખી શકીએ છીએ, પણ આ અધ્યાયમાંથી અને જે આવતા 2 અધ્યાય છે તેમાંથી અજાયબ જેવા પાઠ આપણને, આત્મિક પાઠ આપણને જોવા મળે છે. તો જ્યારે આપણે આ 13મો અધ્યાય વાંચીએ ત્યારે આપણને ત્યાં જે રક્તપિત્તનો જે રોગ છે અથવા તો જેને આપણે કોઢ કહીએ છીએ તે વિશે આપણને શીખવે છે. રક્તપિત્તના લક્ષણો અથવા ચિહ્નો વિશે વાત કરે છે જ્યારે આપણે 14મો અધ્યાય જોઈશું ત્યાં આપણને શુદ્ધિકરણ વિશે શીખવે છે, અને જ્યારે પછી 15મો અધ્યાય જોઈશું તો ત્યાં જે છુપાયેલા પાપ છે તે વિશે આપણને શીખવવામાં આવે છે. હવે હું તમને જો યાદ કરાવું તો જ્યારે ઇસરાયલ પ્રજા મિસર દેશમાંથી નીકળીને આવી ત્યારે પ્રભુએ પોતાનું રક્ષણ તેઓને આપ્યું હતું, તેઓને વચન આપ્યું હતું કે હું તમને સાચવીશ અને હું તમને સંભાળીશ. નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 26મી કલમ આ પ્રમાણે કહે છે કે જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે અને તેમની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે ને તેમની આજ્ઞાઓ માનશે ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. ત્યારબાદ પૂર્ણ નિયમમાં 7મા અધ્યાય અને 15મી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, અને યહોવા તારી મધ્યેથી સર્વ બીમારી દૂર કરશે અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંના કોઈ તે તારા પર લાવશે નહીં, પણ તારા સર્વ વેરીઓ ઉપર તે રોગો લાવશે. આ અધ્યાયની આપણે શરૂઆત કરીએ, હજુ આગળ વધીએ તે પહેલા બે વાતની ખાસ હું ચોખવટ કરવા માંગુ છું. જો તમારામાં કશીક શારીરિક માંદગી છે, જો તમે કોઈક એવો રોગ છે કે જેનો કોઈ ઈલાજ નથી અને કદાચ તમે વર્ષોથી તેમાં તમે પીડાઈ રહ્યા છો, તો અત્યારે જે શીખવાના છે તેનો મતલબ એ નહીં કે કારણ કે પ્રભુ તમને શિક્ષા કરી રહ્યા છે તેથી કરીને તમે પીડાઈ રહ્યા છો, અથવા તો જે માંદગી છે તે માંદગી તમારા જીવનમાં છે. એ ગેરસમજ ઊભી ન થાય. કોઈ જગ્યાએ પવિત્ર શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે જ્યારે પ્રભુ આપણી પર કદાચ ક્રોધિત થયા હોય અને તે માંદગીમાં આપણને નાખી દે. આપણો દેવ કૃપાળુ છે, દયાળુ છે, અને આ વાત આપણને જોવા મળતી નથી. જે બે વચનો મેં વાંચ્યા તે એ કહે છે કે જ્યારે આપણે પ્રભુએ જે આપણને શીખવ્યું છે, પ્રભુએ આપણને જે નિયમો આપ્યા છે તેની બહાર આપણે જ્યારે ચાલીએ, ત્યારે જે રક્ષણ છે તે આપણે ગુમાવી બેસીએ છીએ, અને તેને લઈને કદાચ આપણા જીવનમાં અમુક માંદગી, અમુક મુશ્કેલીઓ આવે છે. પ્રભુ કદી ક્રોધિત થઈને આપણને માંદગીમાં નાખતા નથી. આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે. બલકે જો તમને જે બ્લેક પ્લેગ જે યુરોપમાં લગભગ 14મી સદીમાં થઈ ગયો, જ્યાં કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા તે વખતે, ત્યારે જો તમે યહૂદી લોકોને જોશો તો એ રોગનો બહુ અસર તેઓ ઉપર નથી પડી, કારણ કે આ જે વચનો અહીંયા આપવામાં આવ્યા છે તે તેઓ પાળતા હતા. એટલે કે જે પ્રમાણે ખોરાક લેવો, શુદ્ધ રાખવું, વસ્તુ જેને આપણે હાઇજીન કહીએ છીએ તે પ્રમાણે તેઓ તેમનો ખોરાક હતો, તેઓના ઘરબાર હતા, તેથી કરીને રોગચાળો ફેલાયો નહીં, અને તેના લીધે તેમણે ઘણું બધું ભોગવવું પડ્યું. કારણ કે બીજા લોકો એમ માનતા હતા કે આ લોકોએ આ રોગની શરૂઆત કરી છે અમને મારી નાખવા માટે. જ્યારે આપણે આ અધ્યાયમાં આવીએ અને અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો છે, લેપ્રસી અથવા તો રક્તપિત્ત અથવા તો કોળનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તે જે શબ્દ ખાસ કરીને હિબ્રુ ભાષામાં વાપરવામાં આવ્યો છે તે ફક્ત એક રોગની વાત નથી કરતો, તે ઘણા બધા રોગોનો એમાં સમાવેશ થઈ જાય છે. ઘણા બધા રોગ જે ચામડીના હોય છે તે સર્વને આ શબ્દ દ્વારા તેને એક્સપ્લેન કરવામાં આવે છે, અથવા તો તે જ રીતે તેને વર્ણન કરવામાં આવે છે. જે રક્તપિત્તનો રોગ અથવા તો લેપ્રસી જે બાઇબલમાં લખવામાં આવી છે, પવિત્ર શાસ્ત્રના સમયમાં હતી, તેને આજના દિવસમાં હેન્સન ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. અને આજની તારીખમાં એ રોગ તમે તેમાં તેનો ઈલાજ છે, અને તે જો તમને લાગુ પડે તો તમે મરણ પામતા નથી. પણ અહીંયા જે લેપ્રસીની અથવા તો રક્તપિત્તની જે વાત થઈ છે, તે એક જુદા પ્રકારનો રોગ હતો. અને એક વખત તમને જો આ રોગ લાગુ પડે તો પછી તેનો કોઈ ઉપાય હતો નહીં, તેનો કોઈ ઈલાજ હતો નહીં, અને તમારું આખું જીવન તમે એકાંતમાં, એકલવાયામાં ગુજારવું પડતું હતું, કારણ કે કોઈ તમારી નજીક આવે નહીં. અને આ વાત આપણે આગળ વિગતવાર જોઈશું. હવે આ રક્તપિત્ત જે રક્તપિત્તનો જે રોગ છે, તે આપણે જ્યારે આત્મિક રીતે તેને જોઈએ તો તેને સરખામણી પાપ સાથે થાય છે. એટલે કે અહીંયા જે કંઈ લખવામાં આવ્યું છે તે આપણે જો આપણા અંગત જીવનમાં આપણે ઉતારીએ તો અહીંયા જે રક્તપિત્તનો રોગ છે તે આપણા જીવનમાં પાપનું સ્વરૂપ છે. એટલે કે જેવી રીતે કે આ જે કોઢ છે અથવા તો કોઈ પણ ચામડીનો જે રોગ છે તે જે ચામડીની ત્વચાની સપાટી નીચે શરૂ થાય છે, જ્યાં કોઈ જોઈ શકતું નથી, આપણને પોતાને પણ કંઈ ખ્યાલ આવતું નથી, શરૂઆતમાં કોઈ તેને જાણતું નથી, અને એવું પણ લાગે કે કંઈ મોટી વાત નથી. પરંતુ પછી તે ઝડપથી આગળ વધે છે અને ફેલાય છે, અને જ્યારે તે ફેલાય છે ત્યારે તે જે રીતે પાપ છે અને રક્તપિત્તનો જે આ રોગ છે, બંને કિસ્સામાં તમારા સંપૂર્ણ શરીરનો નાશ કરે છે. તમારા આત્મા અને તમને તમારું જે શારીરિક દુઃખ છે તે બંને એટલી હદે વધી જાય છે કે તમને સમાજની બહાર, છાવણીની બહાર મૂકી દેવામાં આવે છે. એટલે આ જે રોગ છે તેને સમજવો બહુ જરૂરી છે. બીજી વાત આ રોગને લઈને જો હું તમને કહું તો બાઇબલમાં આ રક્તપિત્ત એક વિનાશક રોગ હતો. અને તમને આ ચિતરી ચડે એટલે હું નથી કહેતો, પણ આને સમજવું બહુ જરૂરી છે. તે તમારા જ્ઞાનતંતુઓનો નાશ કરતો હતો. એટલે કે તમારું જે આંગળી અને પગના ટેરવા અને એ છે, તેમાં તમને કોઈ જાતનું ફિલિંગ જ ના હોય. કોઈ રીત કોઈ સ્પર્શ કરે તોય તમને ખબર ના પડે, કશું કોઈ કાપી નાખે તો પણ ખબર ના પડે. એટલે કે જ્યારે આ જે રક્તકીપના જે કેમ્પ હોય છે તેમાં લોકો હોય તો ત્યાં ઉંદરડા તેમના આખાને આખા અંગૂઠા ખાઈ જાય, પગ ખાઈ જાય, તો એમને કશી ખબર ના પડે, કારણ કે કોઈ જાતનું ફિલિંગ જ ના હોય. અને આ જ વાત આત્મિક રીતે પાપ આપણી સાથે કરે છે. તમે એકદમ અસંવેદનશીલ થઈ જાઓ છો પાપની લઈને. અને આ જ વાત આજે આપણે આપણા સમાજમાં અને આપણી જે દુનિયામાં રહી રહ્યા છે તે જોઈએ છે. એટલે કે જે વાત પહેલા પાપ ગણાતી હતી એ હવે બહુ સામાન્ય થઈ ગઈ છે. પહેલા કોઈ જાતનું આપણે એ બાબતમાં ફિલિંગ નથી. તમને હું કહું, આપણા ભારત સમાજ, આપણી જે ભારતની સંસ્કૃતિ છે અને આપણા સમાજમાં જે વાત આપણે 30-40 વર્ષ પહેલા આપણે વિચાર બી ના કરીએ, અત્યારે ઘરઘરમાં બની રહી છે. જે જુવાન દીકરા દીકરીઓનો એકબીજા સાથેનો જે સંબંધ છે, જે રીતે લગ્ન જીવન પહેલાનો શારીરિક સંબંધ ન હોવો જોઈએ, હવે આપણી સંસ્કૃતિમાં પણ બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. અમુક જે અજાતીય સંબંધ હોવા જોઈએ, સમજાતિના જે સંબંધ છે, એ પહેલાં જે વિચારવામાં પણ નહોતું આવતું તે હવે સામાન્ય વાત બની ગઈ છે. બલકે કે આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો પણ હવે તેવા 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 જીવનને એક જાતનો સાથ આપે છે, પ્રોત્સાહન આપે છે. અમેરિકામાં તો મંડળીઓ આવા જીવનને પ્રોત્સાહન આપે છે. એટલે કે જેવી રીતે આ ચામડીનો રોગ જે જ્ઞાનતંત્રોનો નાશ કરે છે, તેવી જ રીતે પાપ પણ આપણું જે એક આત્મિક બંધારણ છે, આપણું આધ્યાત્મિક જે બંધારણ છે, તેને એકદમ અસંવેદનશીલ કરી નાખે છે. અને આ વાત પાઉલ પણ આપણને એફસીઓના પત્ર તેના 4 અધ્યાયમાં અને 17-19 કલમમાં કહે છે. જો તમે ત્યાં અમારી સાથે તમારું પવિત્ર શાસ્ત્ર ખોલશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુના નામે હું તમને આ કહું છું અને ચેતવું છું કે જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવન જીવવાનું ચાલુ ન રાખો. તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું જ સમજતા નથી. તેઓ કશુંય સાંભળતા નથી, અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી. તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે. એટલે કે જે આ જે એક રોગનો ઉલ્લેખ અહીંયા લેવીના 13માં અધ્યાયમાં આપણને કરવામાં આવ્યો છે કે જ્યાં માણસ એ રોગ લાગુ પડે ત્યારે દરેક જાતનું જે લાગણી હતી, જે દરેક જાતનું જે નર્વ એન્ડિંગ જે આપણે કહે છે, તે તે એકદમ બેર મારી જતા હતા. કોઈ જાતની અસર જ નહીં, કશું ફિલિંગ જ નથી. એ જ વાત પાપ આપણા જીવનમાં કરે છે. અને જ્યારે આપણે આગળ વધી અને જોઈએ તો આ જે રોગ હતો તેનો કોઈ ઉપાય હતો નહીં. મેં કીધું તે પ્રમાણે જૂના કરારમાં જો તમે વાંચો તો આ રોગનો કોઈ ઉપાય હતો નહીં. કોઈ વ્યક્તિ જૂના કરારમાં આ રોગથી સાજાપણું મળ્યું નહોતું. ફક્ત એક જ વ્યક્તિનો ઉલ્લેખ થાય છે, અને એ બી વિધર્મી હતો, જે એલિસા દ્વારા નામાન જે સિરિયાનો એક સેનાપતિ હતો, તેને આ રોગમાંથી સાજાપણું મળે છે. બીજી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે જેને આ રોગ લાગુ પડ્યો હોય અને તેને સાજાપણું મળ્યું હોય. બીજી એક વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને આ રોગ લાગુ પડ્યો અને પછી સાજાપણું મળ્યું, એ તો મૂસાની બેન મિરિયમ. પણ એને રોગ સામાન્ય રીતે લાગુ નહોતો પડ્યો, કારણ કે એ અજ્ઞાનકી હતી. તેથી પ્રભુએ શિક્ષા રૂપે તે રોગ એને આપ્યો હતો, અને આપણે જાણીએ છીએ કે 7 દિવસ પછી તે સાજી થઈ અને પાછી લોકોની છાવણીમાં જોડાઈ ગઈ. પણ જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ અને ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઘણા લોકોને આ રોગમાંથી છુટકારો મળ્યો, ત્યાર પછી આ લોકોને રોગમાંથી છુટકારો મળ્યો. કારણ કે આ જે રોગ છે લેપ્રસીનો, રક્તપિત્તનો, મેં કીધું તે પ્રમાણે કોઈ ઉપાય એનો છે નહીં. એ જ રીતે પાપનો પણ કોઈ ઉપાય નથી. પાપનો કોઈ ઉપાય નથી. પાપનો ફક્ત એક જ રીતે તમે પાપમાંથી છુટકારો મેળવી શકો છો, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા. સિવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને શુદ્ધ કરે, તો નહીતર તો તમને કોઈ તેમાંથી સાજાપણું મળી શકતું નથી. બીજી વાત કે આ રોગ તમને થાય, અને આ અધ્યાય તમે જો મેં વાંચશો તો તમે આ શીખશો કે જ્યારે પણ તમને આ રોગ થાય તો તમને છાવણીમાંથી બહાર મૂકી દેવામાં આવતા હતા. જે સમાજ છે તેમાં તેમાંથી બહાર મૂકી દેવામાં આવતા હતા. એટલે કે તમે એકદમ એકાંત એકલવાયુ જીવન તમારે જીવવાનું, જે બીજા લોકો જે આ રોગથી પીડાતા હતા તેઓની સાથે તમારે રહેવાનું. અને આ જ વાતવાલાઓ પાપ પણ આપણા જીવનમાં કરે છે, આપણને આપણા કુટુંબથી, આપણા મિત્રથી, આપણી મંડળીથી, આપણા સમાજથી આપણને દૂર કરી દે છે. કુટુંબો તૂટી જાય છે વાલાઓ, મંડળીઓ તૂટી જાય છે જ્યારે પાપનો પ્રવેશ થાય છે. અને આ માટે આ જે રોગ છે તે વિશે શીખવાનું બહુ જરૂરી છે. આવો એક બે કલમ તરફ તમારું હું ધ્યાન દોરવા માંગુ છું. અહીંયા લખ્યું છે કે યહોવાએ મૂસા તથા હારૂનને જણાવ્યું કે જે કોઈ વ્યક્તિના શરીરની સાંભળી પર સોજો આવે, આમાં ઇંગ્લિશમાં તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ફ્લેશ રાઇઝિંગ, ઓકે, સોજો આવે અથવા ચાંદું કે ગુમડું થાય અને એ કોઢમાં પરિણમે એમ લાગતું હોય તો તેને યાજક હારૂનની પાસે અથવા તેનો કોઈ યાજક દીકરા પાસે લઈ જવો. વાલાઓ, પાપની શરૂઆત આ જ પ્રમાણે થાય છે. ચામડી પર સોજો એટલે કે ફ્લેશ રાઇઝિંગ, આપણી જે દૈહિક વાસનાઓ છે તે જ્યારે વધે ત્યારે આપણને પાપનો રોગ લાગુ પડે છે. ધેટ ઇઝ ઓલવેઝ ધ કેસ, ફ્લેશ રાઇઝિસ, અને જે આત્મિક છે તેને દબાવી દે છે. અને જ્યારે આ વાત થાય તો અહીંયા સૂચના આપવામાં આવી છે કે તમે યાજક હારૂન પાસે તેમને લઈ જાઓ. ત્રીજી જે કલમ છે, મહત્વની કલમ છે, લખવામાં આવી છે, પછી યાજકે એ ચામડી પરનું ચાઠું તપાસવું, જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઉતરેલો લાગે તો તે કોઢ છે અને યાજક તે માણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો. અહીંયા આપણને મંડળી તરીકે, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે બહુ ઊંડો પાઠ આપવામાં આવ્યો છે. અહીંયા શું લખવામાં આવ્યું છે કે આ વ્યક્તિને યાજક પાસે લાવો અને પછી યાજક તેને તપાસ કરશે. વ્યક્તિને યાજક પાસે તો લાવવાની જ છે, હવે એને યાજક પાસે લાવવાની જવાબદારી કોની હતી? તમે આપણે ધ્યાનથી વાંચીશું તો જોઈશું કે એને યાજક પાસે લાવવાની જવાબદારી છાવણીમાં દરેક વ્યક્તિની હતી, પણ તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે જવાબદારી આગેવાન અને યાજકની હતી. અને આ એક બહુ મહત્વનો પાઠ છે વાલાઓ, કે જ્યારે મંડળીમાં અમુક પ્રશ્ન ઊભો થાય તો મંડળીના અને સમાજમાં દરેક વ્યક્તિની જવાબદારી છે કે આ વ્યક્તિને તે યાજક પાસે લાવે અને યાજકે તેની તપાસ કરવાની છે. એટલે કે લોકોના કહ્યા પર જેમ ચડાવે એમ ચણાના ઝાડ ઉપર ચડી નહીં જવાનું, પોતે જાતે તપાસ કરી અને પછી નિર્ણય લેવાનો છે. કેટલી વખત લોકો વાલાઓ આપણા સમાજમાં, આપણા કૌટુંબિક જીવનમાં આ નિયમ આપણે પાળતા નથી. પહેલામાં પહેલાં કે જ્યારે કશું ખોટું થઈ રહ્યું છે, જો કશું પાપ આપણા સમાજમાં, આપણી મંડળીમાં છે, તો તેને ખુલ્લું પાડવું આપણી જવાબદારી છે. ભલે આપણો ભાઈ હોય, ભલે આપણી બહેન હોય, ભલે કોઈ પણ વ્યક્તિ હોય, પણ જો જે વાત પવિત્ર શાસ્ત્ર પ્રમાણે અયોગ્ય છે તેની ઉપર ધ્યાન દોરવું એ આપણી જવાબદારી છે. અને જ્યારે આપણે ધ્યાન દોરીએ ત્યાર પછી તપાસ કરીને નિર્ણય લેવાનો છે. કોઈ જાતનું એકદમ હું પેલા તપાસ કર્યા વગર, જાણ્યા વગર જ્યારે આપણે નિર્ણય આપી દઈએ છીએ, ભલે નિર્દોષ હોય કે દોષિત હોય, પણ એ નિર્ણય લેતા પહેલા બહુ વિચારવાનું છે, તપાસવાનું છે. અને જો એ પ્રમાણે આપણા જીવનનું સંચાલન કરીશું તો વાલાઓ ઘણી બધી ઘણી બધી જે સમસ્યાઓ ઊભી થાય છે, ઘણા બધા જે ઝઘડા ટંટા ઊભા થાય છે, તે મંડળીમાં, સમાજમાં, કુટુંબમાં ઊભા ના થાય. અને અમુક જે વાત છે, અમુક જે અયોગ્ય વાત છે, તે આપણે મંડળી તરીકે તે નિર્ણય લઈ શકતા નથી. અમુક વાત એ જે યાજક છે, પાડક છે, તેઓને અધિકાર આપવામાં આવ્યો છે, અને તેઓએ એ વાતનો નિર્ણય લઈ અને બરાબર પ્રભુની દોરવણી હેઠળ તેને હેન્ડલ કરવાનો છે. જ્યારે મંડળી પોતાનું જે કાર્ય છે તે કરતી નથી, અને જ્યારે પાળક જે કામ પોતે કરવાનું છે કરતા નથી, ત્યારે ત્યારે બહુ જ મોટી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. ટેક ટાઈમ બિફોર જજમેન્ટ. ઉતાવળમાં આપણે ન્યાય નથી કરવાનો. અને આપણે જે બધું સાંભળીએ તે આપણે માની લેવાનું પણ નહીં. વિચારણા કરી, જરા સંશોધન કરી અને પછી નિર્ણય લઈએ તો આપણને આપણને જે પાછળથી આવનાર જે મુશ્કેલી છે તેમાંથી પ્રભુ ઉગારી લે છે. એટલે કે અહીંયા યાજકે આ વ્યક્તિનું નિરીક્ષણ કરવાનું હતું, તેને તપાસવાની હતી અને જોવાનું હતું તેને કોઢ્યો જાહેર કરતા પહેલાં. અને આ જ વાત આપણે પણ વાલાઓ યાદ રાખીએ, જ્યારે આપણે કોઈને, કોઈની ઉપર કોઈ જાતનું દાવો કરીએ છીએ કે પાપી છે અથવા તો ખોટું કામ કર્યું છે, તો તે પહેલાં સંપૂર્ણ રીતે આપણે તપાસ કરવી જરૂરી છે. સાતમી કલમ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. ત્યાં લખવામાં આવ્યું છે, પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો વ્યક્તિ એ ફરીથી તપાસ માટે યાજક પાસે જવું. આ જે તપાસ કરવાનું કાર્ય છે તે એક વખતનું નથી, તેની તપાસ વારંવાર કરવાની હોય છે. યાજકે તેને, આપણે જોઈએ છે, જો છઠ્ઠી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે યાજક ફરીથી સાતમા દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો છે અને તે પ્રસર્યો ન હોય તો યાજક તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદુ હતું એમ માનવું, પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈને એટલે શુદ્ધ થઈ જાય છે. એટલે યાજકે આ વ્યક્તિને વારંવાર તપાસવાના હતા. અને હવે આગળ હું આગળ આ બીજા બધી કલમો તો હું વાંચતો નથી, પણ હું તમારું ધ્યાન છેક હવે 44મી કલમ તરફ દોરવા માંગુ છું. 44, લગભગ 46મી કલમ આપણે જોઈશું. તો ત્યાં લખવામાં આવ્યું છે, 45 કલમથી વાંચું છું, કે જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવા, પોતાના વાળ વિખેરેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું. જ્યાં સુધી તે વ્યક્તિમાં રોગ રહે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાય અને એણે છાવણીની બહાર નિવાસમાં રહેવાનું છે. એક વખત યાજકે તપાસ કરી અને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વ્યક્તિને કોઢ છે, એને લેપ્રસીનો, રક્તપિત્તનો જે રોગ છે. અને અત્યાર સુધી જે આપણે જોયું કે જે લગભગ 10મી કલમથી તે આ 44 કલમ સુધીમાં જુદી જુદી રીતે આ રોગને કેવી રીતે તપાસવો, શું કરવું, એ વ્યક્તિને કેવી રીતે રાખવી, એ સર્વ બાબત લખવામાં આવી છે. પણ છેલ્લે એ નિર્ણય શું કહેવામાં આવ્યો છે કે જ્યાં સુધી તે વ્યક્તિ રોગ રહે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાય અને એણે છાવણીની બહાર નિવાસમાં રહેવું. બીજી એક કલમ જે નવા કરારમાંથી હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું, અને એ તો છે માથીનું લખેલી સુવાર્તા, તેનો 15મો અધ્યાય અને 19 અને 20 કલમ. માથીની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 20 19 અને 20 કલમ ત્યાં આ વચન શું કહે છે આપણને, કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે, માણસને આ જ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી. હવે કેમ હું તમને આ કલમ કહું છું, કારણ કે હમણાં જ આપણે લેવિયના 13મા પુસ્તકમાં વાંચ્યું કે જ્યારે તમને રોગ લાગુ પડ્યો હોય તો તે વ્યક્તિને અશુદ્ધ ઠરાવવામાં આવતો હતો અને તેની નજીક કોઈ આવી શકતું નહોતું, અને જો કોઈ આવે તો પણ તેણે બૂમ પાડીને તેઓને જણાવવાનું હતું કે હું અશુદ્ધ છું. મેં કીધું તે પ્રમાણે કે આ એક રોગ હતો, તમને કમ્પ્લીટલી આઇસોલેશનમાં મૂકી દેતા હતા. આપણે જેવું હમણાં કોવિડના સમયમાં થોડા વર્ષો પહેલાં જોયું હતું કે જ્યારે આપણને દરેક વ્યક્તિએ બીજી વ્યક્તિથી દૂર રહેવાનું હતું અને કેવી રીતે એ માનસિક તમારી પર અસર થાય છે એ આપણે જાણીએ છીએ, આપણે મોટાભાગના બધા લોકો તેમાંથી પસાર થયા છીએ. એવી જ રીતે આ વ્યક્તિને બહાર મૂકી દેવામાં આવતી હતી, સમાજની બહાર. ખોરાક કેવી રીતે મેળવવો, કામ કરવાનો તો સવાલ જ નથી, શરીરની પીડા તો છે જ, અને તે માણસને અશુદ્ધ ગણવામાં આવતો હતો. પણ જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ ત્યારે આ માથેની સુવાર્તામાં શું લખવામાં આવ્યું છે કે જે પાપી હૃદય છે, કે જ્યાંથી વ્યભિચાર, દુરાચાર, જૂઠ, તે વાતો આપણને અપવિત્ર બનાવે છે અને આપણને અશુદ્ધ કરે છે. એટલે આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે વાલાઓ, કે જ્યારે આપણે લેપ્રસીની વાત કરીએ અને લેપ્રસી જે પાપને પ્રતિકરૂપ છે તેની વાત કરીએ તો આપણે અશુદ્ધ કેવી રીતે થઈએ છીએ. અને જો વાલાઓ, આ વાત દાઉદ રાજા બહુ જ સારી રીતે જાણતો હતો, અને તે માટે હું તમારું ધ્યાન ગીતશાસ્ત્રના 51મા અધ્યાય તરફ દોરવા માંગુ છું. આ જે અશુદ્ધ શબ્દ છે તે લગભગ 54 વખત આ 13 થી 15 અધ્યાયમાં વાપરવામાં આવ્યો છે. અને ફરીથી હું તમને એક વાત યાદ દેવડાવવા માંગુ છું કે જ્યારે આપણે આ અશુદ્ધ શબ્દ વાંચીએ તો તે એક શારીરિક અશુદ્ધતાની વાત કરી રહ્યા છે. માથીની સુવાર્તા 15મો અધ્યાય છે તે આત્મિક જે અશુદ્ધતા છે તેની વાત કરી રહ્યું છે. એટલે કે આપણે જ્યારે અશુદ્ધ શબ્દ વાંચીએ, ખાસ કરીને લેવિયના પુસ્તકમાં, અને આપણે 12મા અધ્યાયમાં જોયું હતું કે જ્યાં સ્ત્રીને જ્યારે તેમનું જે દર મહિને જે માસિક હોય ત્યારે પણ અશુદ્ધ ગણવામાં આવતી હતી, આ એ અશુદ્ધ શબ્દનો મતલબ એમ નથી થતો કે તે પાપમાં છે અથવા તો તેઓને તારણ નથી, એ રીતે અશુદ્ધતા, અશુદ્ધ શબ્દ અહીંયા વાપરવામાં નથી આવ્યો. અહીંયા ફરક ફક્ત શારીરિક અશુદ્ધતાની વાત થઈ છે, આત્મિક અશુદ્ધતાની નહીં, એ વાત આપણે ખાસ યાદ રાખીએ. અને ઇંગ્લિશમાં હું તમને કહું તો એને સેરેમોનિયલ ડિફાઇલમેન્ટ કહેવામાં આવે છે, એટલે કે જે સામાજિક જીવનમાં અમુક જે ભાગ લેવાનો હતો તેમાં તેઓ ભાગ લઈ શકતા નથી, પણ એનો મતલબ એ નહીં કે તેઓ પાપી છે અને નાશમાં જશે. આપણે યશાયા પ્રબોધકનું જો હું તમને ઉદાહરણ આપું તો તે યશાયાનું પુસ્તક તેનો 6ઠો અધ્યાયમાં શું કહે છે કે હું અશુદ્ધ હોઠનો અશુદ્ધ માણસ છું. જ્યારે આપણે પ્રભુની હજુરમાં આવીએ ત્યારે આપણને આ વાત ખબર પડે છે. પણ તમારું ધ્યાન હું ગીતશાસ્ત્રના 51મા અધ્યાય તરફ દોરવા માંગુ છું. આ જે ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય છે તે દાઉદ રાજાએ બેતશેબા સાથે જે વ્યભિચારનું પાપ કર્યું ત્યારબાદ પસ્તાવા રૂપે લખવામાં આવ્યું છે. આ એક અજાયબ જેવું પસ્તાવાનું ગીત છે, અને અહીંયા આ ગીતમાં આપણે જોઈ શકીશું કે જે આ અશુદ્ધતા છે, જે વિશે આપણે લેવીયના 13મા પુસ્તકમાં સમજી રહ્યા છે તેનું તે કેવી રીતે આપણને આજે આપણા આત્મિક જીવનમાં લાગુ પડે છે. તો તમે જો એ દાઉદની પ્રાર્થના ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં વાંચો તો બહુ સ્પષ્ટ અને બહુ સરસ રીતે તેની સમજણ પડશે. જો તમારું ધ્યાન હું ત્રીજી કલમ તરફ દોરું તો ત્યાં દાઉદ રાજા શું કહે છે કે હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું. એટલે કે ત્યાં આપણને જે એની આંખો છે તે વિશે ત્યાં લખવામાં આવ્યું છે, હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું. જે છઠ્ઠી કલમ છે ત્યાં જોઈએ તો ત્યાં દાઉદ રાજા શું કહે છે કે તમે માગો છો અંતકરણની સત્યતા અને પ્રમાણિકતા, મારામાં ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો. એટલે કે આપણા હૃદયમાં આપણું જે માઇન્ડ છે તેનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે. જે આઠમી કલમ છે ત્યાં આપણા કાન આપણે શું સાંભળીએ છીએ, કહે છે કે મને સુખ અને આનંદ આપો અને ભલે મારા હાડકા જે તમે કચડી નાખ્યા હતા તે ફરીથી આનંદ પામે. એના હાડકાનો ઉલ્લેખ અહીંયા આપણે આઠમી કલમમાં જોઈએ છે. ત્યારબાદ દસમી કલમમાં જોઈએ તો હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને મજબૂત કરો. અહીંયા હૃદયની વાત કરવામાં આવી છે. 13-15 કલમ જો તમે વાંચો તો ત્યાં આપણે શું શબ્દો વાપરીએ છીએ, આપણા મોઢા વિશે, આપણી જીભ વિશે ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો 14મી કલમ તમે જુઓ ત્યાં હાથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધું જ્યારે આપણે આપણે વાંચીએ ત્યારે સમજી શકીએ છીએ કે દાઉદ રાજા કોઈ રીતે પોતાની માટે કશું કરી શકતો નહોતો, ફક્ત તેણે દેવની જે દયા છે તેની ઉપર પોતાનો સંપૂર્ણ આધાર મૂક્યો. અને તેથી કરીને 2 અને 7મી કલમમાં શું છે, કહે છે કે મને શુદ્ધ કરો. 2 કલમ કહે છે કે હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો. 7મી કલમ કહે છે કે મારા પાપો જુફાથી દૂર કરો જેથી હું શુદ્ધ થઈશ અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવાને માટે ધોવો. દાઉદ રાજા સમજી શકતો હતો કે અશુદ્ધ હોવું તે શું છે, અશુદ્ધ હોવું તે શું છે. અને આ જે અશુદ્ધતા છે, આપણી આંખો, આપણું મોં, આપણી જીભ, આપણા કાન, આપણા હાડકા, આપણું હૃદય, આપણું મગજ, તેનું શુદ્ધિકરણ ફક્ત દેવના વચન જ કરી શકે છે. એફસીઓનો પત્ર તેનો 4 અધ્યાય આપણને કહે છે કે વોશ મી વિથ ધ વર્ડ ઓફ ગાડ, મને પ્રભુના વચનથી ધોઈ શુદ્ધ કરો. અને આ વાત આપણે સમજવી બહુ બહુ જરૂરી છે. આગળ આપણે જો જોઈએ આ લેવીઓના પુસ્તકમાં, મેં કીધું તે પ્રમાણે હું દરેક કલમ તો વાંચવાનો નથી, પણ આ જે એક જાતનું કમ્પ્લીટ આઇસોલેશન તે માનસિક રીતે બહુ અસર કરે છે. આ ફક્ત ખાલી તેણે છાવણીની બહાર જ નહોતું જવાનું, પણ પોતાના વસ્ત્રોને પણ ફાડી નાખવાના હતા. હી હેડ ટુ ટેર હિઝ ક્લોથ્સ. ઓકે, શું કહે છે, જ્યાં સુધી તે વ્યક્તિ રોગમાં રહે ત્યાં સુધી અશુદ્ધ ગણાય અને તેને છાવણીના બહારમાં નિવાસમાં રહેવું. જો ઊનના કે સણના કપડાં ઉપર અથવા સણના કે ઊનના તાણા કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફૂગનો ડાઘ હોય, તે લીલાશ પડતો કે રતાશ પડતો હોય, તો તે તપાસ માટે યાજક પાસે લઈ જવો. એટલે કે ફક્ત માણસ જ નહીં પણ જે પણ કપડાં હોય તેને પણ બાળી નાખવાના હતા. આગળ જો તમે વાંચશો, હું સમયના અભાવે બધું વાંચતો નથી, પણ આગળ લખવામાં આવ્યું છે કે જે ડિફાઇલ જે ગાર્મેન્ટ હોય તેને અગ્નિમાં બાળી નાખવાના, એનું કોઈ રીતે તેનું શુદ્ધિકરણ થાય તેવું શક્ય હતું નહીં. કોઈ એવી વિધિ નહોતી, કોઈ કશું જેવું કરી શકાય નહીં કે જેના લીધે તેને તેનું શુદ્ધિકરણ થાય, અને તેથી કરીને તેને બાળી અને તેને ભસ્મ કરી દેવામાં આવતા હતું. અને વાલાઓ, પાપનું પરિણામ આ જ છે કે અંતમાં તમારે અગ્નિમાં બળવાનું છે, અંતમાં તમારે, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આધાર નહીં મૂકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ નહીં કરો, તો તમારે અગ્નિમાં જ બળવાનું છે. માર્કની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 48મી કલમ આ પ્રમાણે કહે છે કે નરકમાં લોકોને જે જંતુઓ ખાય છે તે કદાપી મરતા નથી, નરકમાં અગ્નિ કદાપી હોલવાતો નથી. એ જ રીતે જ્યારે યશાયાનું પુસ્તક તેનો 67મો અધ્યાય અને 24મી કલમ તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો તેઓના મૂળદા 66મો અધ્યાય અને 24મી કલમ, જે માણસોએ મારો અપરાધ કર્યો હતો તેઓના મૂળદા જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી અને તેઓનો અગ્નિ હોલવાશે નહીં, અને તેના સર્વ માનવ અને તેઓ સર્વ માનવ માનસ જાતને ધિક્કારપાત્ર થઈ પડશે. આ તો નર્કનો જે અગ્નિ છે તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. જે શબ્દ જો આપણે મૂળ ભાષામાં જોઈએ તો તેને ગહેના કહેવામાં આવે છે, જેનું વર્ણન મેં તમારી આગળ હમણાં માર્કની સુવાર્તામાંથી અને યશાયાના 66માં અધ્યાયમાંથી મેં વાંચ્યું. અને આ જે નર્ક છે એ પ્રભુની એક ગાર્બેજ ડમ્પ છે, ઉકરડો જેને કહેવામાં આવે. બલકે યરુસાલેમના શહેરની બહાર એક જે જગ્યા છે જેને ગહેના કહેવામાં આવે છે, કે જ્યાં એ ઉકરડાની જગ્યા હતી, જ્યાં બધું જાત જાતનો કચરો બધું નાખી દેવામાં આવતું, જેનો કોઈ સંબંધ કોઈ સંબંધી ના હોય, કોઈ સગુવાલું ના હોય તે મરી જાય તો એને પણ ત્યાં નાખી દેવામાં આવતું હતું, તે જગ્યા હતી. અને સતત ત્યાં અગ્નિ બળતો હતો અને એની સરખામણી નર્ક સાથે કરવામાં આવી છે. આ જે નર્ક છે, અને ઘણી વખત આપણે નર્ક શબ્દ સાંભળીએ છીએ, બલકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગ કરતાં નર્કનો ઉલ્લેખ તેમની જે અહીંયા પૃથ્વી પરનું જે જીવન હતું તેમાં તે નર્કનો વધારે ઉલ્લેખ કર્યો છે. પણ નર્ક કદી આપણી માટે બનાવવામાં આવ્યું નહોતું, માણસની માટે નર્ક ની રચના કરવામાં આવી નથી. માથીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 41 કલમ તમે વાંચો તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે કે મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે, ફરી આ જે ગહેના છે તેની વાત થઈ રહી છે, નર્કની વાત થઈ રહી છે, ત્યાં ચાલ્યા જાઓ, તમે શ્રાપિત છો શૈતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો. એટલે કે આ જે સર્વકાલિક અગ્નિ જેને આપણે નર્ક કહીએ છીએ તે માણસ માટે નહોતો બનાવવામાં આવ્યો, તે તો શૈતાન અને તેના જે દૂતો છે તેઓની માટે હતો. કોઈ પણ વ્યક્તિને પ્રભુ નર્કમાં નથી મૂકતો, આપણે આપણી સ્વ ઈચ્છાએ નર્કમાં દાખલ થઈએ છીએ. નર્કમાંથી બચવાનો ઉપાય છે, તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો. આ જે નર્કની જગ્યા છે તે શૈતાન અને તેના દૂતો માટે હતી. અને આ જે રોગ વિશે આપણે અહીંયા શીખી રહ્યા છે, આ જે રક્તપિત્તનો રોગ, કોળ, લેપ્રસી, તેની જો હું તમારી આગળ વાત કરું તો તેના પરિણામો ક્ષણિક હતા, પરંતુ પાપના પરિણામો શાશ્વત છે. કોન્સિક્વન્સીસ ઓફ લેપ્રસી આર ટેમ્પરરી છે, પણ કોન્સિક્વન્સીસ ઓફ સિન આર ઇટર્નલ. રક્તપિત્તનો જે રોગ છે તે તો તેમાંથી તો કદાચ તમને છુટકારો મળી જશે, અને તમારે તમને કદાચ તમે તમે સાજાપણું ન મળે, પણ તમારી તમારું જે જીવન છે તે પૂરું થાય છે અને તમે તે જે દુઃખ છે તેમાંથી તમે છુટકારો મેળવી શકો છો. પણ પાપના જે પરિણામો છે તેમાંથી છુટકારો તમને મળી શકતો નથી. યહૂદીઓ મેં કીધું તે પ્રમાણે એ રોગનો કોઈ ઇલાજ જાણતા નહોતા, પણ આજે જે પાપનો ઇલાજ ઉપલબ્ધ છે, અને એ ઇલાજ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ. એ વધસ્તંભ તમને પાપમાંથી છોડાવી શકે છે. કોઈ રક્તપિત્તનો રોગ લાગુ પડે તો કોઈ ઇલાજ નથી, પાપનો ઇલાજ ઉપલબ્ધ છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી શુદ્ધ થઈ શકો છો, અને તમે તમે અનંત જીવનના માં ભાગીદાર બની શકો છો. શું તમે આ જે પાપનો રોગ છે તેમાંથી છૂટવા માંગો છો? શું તમારે આ પાપનો જે રોગ છે તેમાંથી છુટકારો જોઈએ છે? શું તમારે શુદ્ધ થવું છે? શું તમે પાપના બોજા હેઠળ દબાઈને કંટાળી ગયા છો? શું તેમાંથી તમારે બહાર આવવું છે? તો તમારે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાંક મારવાની છે. ધેર ઇઝ અ ક્યોર અવેલેબલ ફોર સિન, અને પ્રભુ દાઉદ રાજાએ જે પ્રમાણે પ્રભુને હાંક મારી, તેમ તમે પ્રભુને હાંક મારી શકો છો કે ક્રિએટ ઇન મી અ ન્યુ હાર્ટ, મારામાં એક નવું શુદ્ધ હૃદય આપો. અને વાલાઓ, એ શબ્દ જે ક્રિએટ લખવામાં આવ્યો છે તે શબ્દ છે બારા હિબ્રુ ભાષામાં, એટલે કે એ જ શબ્દ ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં વાપરવામાં આવ્યો છે કે જ્યારે પૃથ્વીની રચના કરી હતી. એવું નથી કે પ્રભુ તમારા હૃદયને સાજાપણું આપે છે. જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુમાં આપણો વિશ્વાસ મૂકીએ, ત્યારે પ્રભુ આપણને એક નવું હૃદય આપે છે, નવું હૃદય આપે છે કે જે ત્યાર પછી જે આપણે વાંચ્યું માથીની સુવાર્તા તેના 15મો અધ્યાય અને 19:20માં, ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, એ જૂઠ, દુરાચાર, નિંદા, એ સર્વ બાબતમાંથી આપણને છુટકારો આપે છે. જે આપણને અપવિત્ર, અશુદ્ધ બનાવે છે તેમાંથી છુટકારો આપે છે, અને ફરીથી એક વખત આપણે પ્રભુની છાવણીમાં પ્રવેશ પામી શકીએ છીએ. લેપ્રસીનો કોઈ ઇલાજ હતો નહીં વાલાઓ. અને તમે જો ધ્યાનથી આ અધ્યાય વાંચો તો તમે જોશો કે યાજક કાયમ તપાસ કરે છે. યાજક એ વૈદ્ય નથી, તેને એ બાબતમાં કોઈ જ્ઞાન નથી. હા, પ્રભુએ તેમને એક એક લિસ્ટ આપ્યું છે, વેદી આપી છે કે ભાઈ આ ચેક કરો, પણ યાજકનું કામ શારીરિક જે બીમારી છે તે તપાસવાનું હતું નહીં. એટલે કે આ યાજકની અહીંયા હાજરી તે આપણને એક આત્મિક જે અશુદ્ધતા છે તે તરફ દોરે છે. અને આવતા વખતે જ્યારે આપણે 14મા અધ્યાય વિશે શીખીશું અને જ્યાં જોઈશું કે આ શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે તે આપણને શું શીખવે છે. પણ આજે વાલાઓ, હું ખાસ કરીને તમારામાંથી કોઈ જો આજે પાપનો રોગ છે તેમાંથી છૂટવા માંગતા હોય, તો આજે જ આ દિવસ છે કે જ્યારે તમે પ્રભુને તમારું જીવન સોંપી શકો છો અને અનંત જીવન છે તેના ભાગીદાર બની શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત કૃપાળુ ઈશ્વર બાપ, ફરીથી એક વાર અમે તમારી આગળ નમ્યા છે. પ્રભુ, આપ તમારો આભાર માનીએ છીએ કે આ પાપનો જે રોગ છે તેનો ઈલાજ તમે તમારા પુત્ર દ્વારા અમને આપ્યો છે. એ પુત્રના રક્ત દ્વારા પ્રભુ આપ તમે અમને શુદ્ધ કર્યા છે, અને અમે જેઓ પ્રભુ આપ છાવણીની બહાર હતા તેઓને ફરીથી તમે તમારી નજીક છાવણીમાં લાવ્યા છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. હજુ પણ અમારો જો કોઈ ભાઈ કોઈ કોઈ બહેન આ નિર્ણય નથી લીધો પ્રભુ આપ, હજુ પણ છાવણીની બહાર છે પ્રભુ આપ, તો પ્રભુ આપ ફરીથી તેઓના હૃદયને ડંડોળો અને તેઓ જાગે અને તમારી તરફ ફરે, અને તેઓ પણ અમારી સાથે છાવણીમાં આનંદ કરે તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ અમારી ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.